રાજકોટમાં તારીખ 28/12/81 પૂજ્ય ભાઈશ્રીનું 320 ગાથા ઉપર પ્રવચન.
આનંદમય એવા આત્માને અને દુઃખમય એવા રાગને તેને એક માનીને પ્રવર્તી રહ્યો હતો. આત્મા વર્તમાનમાં અવસ્થામાં રાગ અને રાગજન્ય આકુળતા નામ દુઃખ એ દશામાં વર્તતું હોવા છતાં પણ દશાવાન એવા દ્રેષ સ્વભાવમાં એનો અભાવ છે. આત્માને આશ્રવની જુદાય છે એ વાત કાન ઉપર આવી નહોતી. ભૂત પર્યાયોમાં એ વાત આવી હતી પણ એ ભૂલાઈ ગઈ હતી. વર્તમાન આ મનુષ્ય પર્યાયમાં એ વાત કાન ઉપર આવી નહોતી ને ચાલતી પણ નહોતી. વર્તમાનમાં રાગ દ્વેષ મોહ જે પરાશ્રિત પરિણામ થાય પુણ્યને પાપના પરિણામ, ક્ષણમાં પુણ્ય ક્ષણમાં પાપ, હિંસા દૂર તોડીના પરિણામ કે અહિંસા આદિના પુણ્યના પરિણામ, એ પાપ ને પુણ્યને બે ના પ્રકારના પરિણામનું ફળ તે સમયે તેને દુઃખ વેદાય છે. જે સમયે રાગ ઉત્પન્ન થાય તે સમયે એનું ફળ દુઃખ વેદાય છે. હવે એવું પર્યાય દ્રષ્ટિથી થતો રાગ અને જે દુઃખ જ્યારે દશામાં છે ત્યારે પુણ્ય પાપ અને એના ફળમાં પ્રગટ થતું અનુભવમાં આવતું આકુળતા લક્ષણ દુઃખ એ દુઃખની નિવૃત્તિનો ઉપાય શું એ વાત ચાલતી નહોતી ને બહાર આવી નહોતી શાસ્ત્રમાં હતી. એમાં આપણા પરમ પૂજ્ય પરમ ઉપકારી ગુરુદેવ નો જન્મ થયો અને આ વાત બહાર આવી. વર્તમાન દશામાં પુણ્ય પાપ અને દુઃખ ના ભાવ છે નથી. ભગવાન આત્મા આનંદ મૂર્તિ ભિન્ન છે, બેની જુદાઈ છે. પર્યાય દ્રષ્ટિથી અજ્ઞાનથી ભેદ જ્ઞાન નો અભાવ હોય ત્યાં સુધી એકતા પાસે છે, પણ એકતાનો પ્રતિભાસ થવો તે જ અજ્ઞાન છે અને ભિન્નતાનું ભાન થવું તે જ જ્ઞાન અને ધર્મ છે. અને ભિન્નતાનું ભાન વર્તમાનમાં થઈ શકે છે. પુણ્ય પાપથી આત્મા ભિન્ન છે ને છે, તેથી એને ભિન્ન પાડીને આનંદ મૂર્તિ આત્માનું ઉલમણ લેતા અવસ્થામાં દુઃખનો અભાવ થાય છે અને આત્મિક સુખ એ સિદ્ધ ભગવાનની જાતનું સુખ, પર્યંત પરમાત્માની જાતનો આનંદ, આચાર્ય ઉપાધ્યાય ને સાધુ મુનિરાજ એની દશામાં આવતો અતિન્દ્રિય આનંદ, એની જાતના આનંદનો સ્વાદ ગ્રસ્ત અવસ્થામાં આવી શકે છે. માત્રા ઓછી છે, જાત એક છે. જેમ સાકર અને સેકરીનમાં 550 ગણી મીઠાશનો ફેર તફાવત છે, પણ સાકરમાં મીઠાશ છે અને સેકરીનમાં 550 ગુણી ભલે મીઠાશ, પણ જાત મીઠાશની એક છે. હે મનાદી કાળથી આત્મા રાગથી ભિન્ન હોવા છતાં વર્તમાન આકુળતાના પરિણામથી અનાકુળ લક્ષણ આનંદ મૂર્તિ ભગવાન આત્મા જુદો ને જુદો હોવા છતાં પણ જગત જેવું લાગે છે એ સંસારનું કારણ છે. જેમ દેહ ને આત્મા સ્વભાવથી ભિન્ન ભિન્ન છે, જેમ દેહ ને આત્મા સ્વભાવથી ભિન્ન છે, જેમાં કપડું ને દેહ ભિન્ન છે ને દેહ થી આત્મા ભિન્ન છે, એમ વર્તમાન પુણ્ય પાપના પરિણામ જે ચાલતા છે એને ભગવાન ભાવકર્મ કહે છે, એને અજ્ઞાન ચેતના કહે છે. અજ્ઞાન ચેતનાના બે ભેદ છે, કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના. શાસ્ત્રી શબ્દ છે, શાસ્ત્રી શબ્દ નું આપણે કઈ કામ નહીં, પણ રાગ થાય અને એનો ફળમાં એ આત્મા એ સમયે દુઃખ ને વેદે. આજ રાગ કરે ને દુઃખ કાલ વેદાય એમ નથી, એ તો કર્મ નો બંધ થાય છે ને ઉદયમાં આવે ત્યારે જોડાય અને વેદાય, એ વિષય જુદો છે. અત્યારે તો જે સમયે જે રાગ ની ઉત્પત્તિ, ભગવાન આત્મા ને ભૂલીને રાગ નું કર્તૃત્વ માં ઉભો છે ને રાગ ને કરે છે કર્મ, પણ તે વખતે આતુરતા થાય છે, તે સમયે ભગવાન જ્ઞાનાનંદ આત્મા જુદો છે. ઉદય ભાવ અને પારિણામિક ભાવ એ પ્રમાણ થી અઉદયક ભાવ અને જીવ દ્રવ્ય પ્રમાણ જ્ઞાન થી એક છે એમ કહેવામાં આવે છે આગમ પદ્ધતિ થી. એ પર થી જુદો પાડે છે, પણ રાગ થી જુદો પાડનાર એક અધ્યાત્મ શાસ્ત્ર પરમાગમ સમય સારાધી તારો જ્ઞાનાનંદ પરમાત્મા જ્ઞાનમય છે, આનંદમય છે વર્તમાનમાં. આહા, વર્તમાનમાં તું રાગમય નથી, વર્તમાનમાં તું દુઃખમય થયો નથી. તને ભ્રાંતિ થી લાગે છે, ભાસે છે, અને જ્યાં સુધી હું રાગી ને હું દુઃખી એમ શ્રદ્ધામાં રાખીશ ત્યાં સુધી રાગની ને રાગની ને દુઃખની નિવૃત્તિ થઈ શકશે નહીં. પણ જયારે સત્પુરુષ મળે છે ને અને ભેદ જ્ઞાન નો મંત્ર આપે છે કે જેમ પાણી મલિન છે માટીના સંગે, પણ ફટકડી નાખતા મેલ જુદું પડી જાય છે ને સ્વચ્છ પાણીની પ્રાપ્તિ થાય છે, એમ ભેદ જ્ઞાન રૂપી મંત્ર દ્વારા ભગવાન ચિદાનંદ આત્મા અને એની અવસ્થામાં બહિર્મુખ અવસ્થામાં એક સમયનો દોષ એ નિર્દોષ પરમાત્મા અને વર્તમાન ક્ષણિક દોષ એ બે ની જુદાઈ છે, બે થઈને એક આત્મા થતો નથી. આગમ તો એક આત્મા કહેશે અને હમણાં આવશે બધી વાત, પણ ભાઈ આ અલૌકિક વાત કાન ઉપર આવી છે ત્યારે એને થોડીક લક્ષમાં તો લેવા જેવી છે, એમાં હિત થાય એવું છે કે ભાઈ પર પદાર્થ થી જુદો પડે ને પ્રમાણમાં આવે, પણ પ્રમાણમાં અટકે તો એને આત્માનો અનુભવ થઈ શકતો નથી. એ પ્રમાણમાંથી પછી નયમાં આવે ત્યારે એને હે ઉપાદેયનો ખ્યાલ આવે છે કે આ હે તત્વ જરાગાદી અને જ્ઞાનાનંદ ની મૂર્તિ સ્વભાવી ભગવાન આત્મા ચિદાનંદ બિરાજમાન છે તે ઉપાધિ છે. એમ ઉપાધિ તરફ ઢળતા એને સંવરની દશા પ્રગટ થતા આશ્રમ નો નિરોધ થઈ જાય છે, ધર્મની દશા પ્રગટ થાય છે. એ વાત અહીંયા આચાર્ય ભગવાન કહેશે કે આવી વાત સાંભળીને કોઈ ભવ્ય પ્રાણી ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થશે, એને સમ્યક દર્શન થશે. આ આત્માની અનુભૂતિ થાય એવી આ તાત્પર્ય ગતિ છે. ટીકા કુંદકુંદ આચાર્ય ભગવાન મૂળ કરતા 2000 વર્ષ પહેલા થયા. મદ્રાસ થી 80 માઇલ દૂર પોનુર હિલ છે, ત્યાં એની તપોભૂમિ છે. ત્યાંથી મહાવીરજી ક્ષેત્ર પધાર્યા હતા, ગયા હતા સદેહ, 8 દિવસ રહ્યા હતા. આ બધી શિલાલેખો છે, આ બધા શિલાલેખ મૈસૂરના સરકારના ત્રણ બેલગોલામાં પથ્થર ઉપર છે અને એનો પુસ્તક એ બધા બહાર પડી ગયા, વર્ષો પહેલાના લેખ છે ત્રણ બેલગોલા ઉપર. જ્યાં બાહુબળીજીની પ્રતિમા છે. ભગવાન પાસે આરતી ગયા હતા, પોતાના ભગવાન પાસે તો હતા પણ અરિયંદ ભગવાન પાસે પધાર્યા ગયા. 8 દિવસ રહ્યા, દિવ્ય ધ્વનિ સાંભળી અહીંયા આવીને આ સમય સારાથી શાસ્ત્રો લેખા છે. તે મૂળ લેખક, મૂળ કરતા તો કુનકુંડાચાર્ય સમયસાર શાસ્ત્રના છે, પણ એની ટીકાકાર એના પછી 1300 વર્ષ લગભગ થયા, જયસિંહાચાર્ય ભગવાન એને ટીકા કરી છે, તાત્પર્યવૃત્તિ નામની ટીકા. એનું અત્યારે આ આપણે સ્વાધ્યાય ચાલે છે. એમાં જૂના કાને નવી વાત છે એ વાત સાચી છે કે દુઃખ વેદાય છે ત્યારે દુઃખથી હું જુદો. હા, અરે દુઃખ થી છૂટે ત્યારે દુઃખ થી જુદો હોય તો બધાય કહે. દુઃખ નો નાશ થાય અને સિદ્ધ પરમાત્મા થાય ત્યારે તો બધા કહે. પાણી મેલું હોય ને પછી ફટકડી નાખી મેલ નીકળી જાય ત્યારે તો બધા કહે કે પાણી સ્વચ્છ દેખાય છે. પણ જયારે પાણી મલિન છે માટીના સંગે પર્યાયમાં ત્યારે પાણી સ્વચ્છ છે. એમ ભગવાન આત્મા પવિત્ર પરમાત્મા અને અપવિત્ર પુણ્ય પાપના પરિણામ, એનાથી ભગવાન પવિત્ર પરમાત્મા ભિન્ન છે. ભિન્નનું ભાન પ્રત્યક્ષ થઈ શકે છે વર્તમાન કાળમાં કે કેમ થાય અને એનો શું ઉપાય છે. આ ધર્મની શરૂઆતની વાત ચાલે છે. ઘણા વર્ષ પહેલા પૂજ્ય ગુરુદેવ પધાર્યા હતા અને રાત્રિ ચર્ચામાં છોટુભાઈ છે કે પ્રશ્ન કર્યો હતો કે સાહેબ, પાપ તો અમારે કરવું નથી અને આપ કહો છો કે આત્માનો અનુભવથી ધર્મની શરૂઆત થાય, તો અનુભવ સુધી અમે પહોંચી શકતા નથી, તો વચ્ચે પહેલા ત્યાં સુધીમાં પુણ્ય કરવું કે કેમ, એવો પ્રશ્ન હતો. આપને યાદ હોય કે ન હોય પણ અમને બરાબર યાદ છે. જ્યારે ગુરુદેવે ઉત્તર આપ્યો હતો સુંદર કે જયારે પુણ્યના પરિણામ થતા દેખાય ને, ત્યારે એ પુણ્યના પરિણામથી મારો આત્મા ભિન્ન છે એમ વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરવો. પ્રશ્ન હતો કે પાપ તો કરવા જેવું નથી અને શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકતો નથી, પછી વચ્ચેની ભૂમિકા તો પુણ્ય રહી, પુણ્ય કરવું કે નહીં. એનો જવાબ પુણ્ય કરવું કે ન કરવું કઈ ન ઉત્તર આપ્યો. ના, જવાબ યથાર્થ આપ્યો, જવાબ ચાલ્યો નહીં. હા હા, કેમ કે જો એમ સીધું કે પુણ્ય છોડી ગયો તો જીવ પાપમાં વયો જાય અને પુણ્ય કરો તો મિથ્યા તો દઢ થાય એમ નાની કે, ત્યારે શું જવાબ દીધો કે પુણ્યના પરિણામ જયારે આવે ત્યારે એમ વિચારવું કે આ પુણ્યના પરિણામથી જ્ઞાનમય મારો ભગવાન આત્મા જુદો છે એમ વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરવો. અલૌકિક ભેદ જ્ઞાન ની મંત્ર ની વાત અલૌકિક અપૂર્વ છે. એ કુંદકુંદ ની મોરલી બજી અને લાયક જીવ બધા ભેગા થયા અને મોરલી ના નાદે ભાઈ એકાદી કડી બોલો ને એકાદી લીટી. ભેદ જ્ઞાન નો મંત્ર આવ્યો જ્યાં લાયક જીવ નાચી ઉઠે છે અને કોઈને કોઈ વખતે રોમાંચ ખડા થઈ જાય છે એવી વાત બહાર આવી. એ વાત અહીંયા આચાર્ય ભગવાન 320 કાથામાં સમજાવે છે, ભેદ જ્ઞાન નો મંત્ર આપે છે. અને આ મંત્ર અફર છે, ઓલો સરપ કર્યો હોય ને મંત્ર વાળો ઉતારીને જો આયુષ એનું ન હોય તો ન ઉતરે ને મરી પણ જાય. એમ ડાક્ટરો મહેનત કરે અને આયુષ હોય તો બચે ને કર મરી જાય. એમ પણ આ ભેદ જ્ઞાન નો મંત્ર અપર છે. આ ભેદ જ્ઞાન નો મંત્ર એવો છે કે અવશ્ય દેવ હાજર થાય. ક્યાં દેવ? આ જ્ઞાયક દેવ નો પ્રત્યક્ષ અનુભવ થાય એવો આ મંત્ર છે. હવે આપણે વળી વિશેષ કહેવામાં આવે છે ત્યાંથી છે. બે પારા પૂરા થયા, ત્રીજો પારો શરૂ થાય છે, એનો ઉપરનું મથાળું છે. વળી વિશેષ કહેવામાં આવે છે. ટૂંકાણમાં તો સંક્ષેપમાં તો બધું કહેવાય ગયું, પણ વળી વિશેષ વિસ્તારથી કહેવામાં આવે છે. ઔપશમિક આદિ પાંચ ભાવોમાં ક્યાં ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. જો આ ઔપશમાદિ પાંચ ભાવ શું, એના માટે તો આ શિબિર છે. શિબિરથી, શિબિર શિક્ષણથી અનેક પ્રકારના પ્રાથમિક જ્ઞાન એને મળે. હેતુ એ ઔપશમિક આદિ પાંચ ભાવોમાં ક્યાં ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. આ ચિત્રીને બતાવ્યું હતું ચંદુભાઈ ઔપશમાદિક પાંચ ભાવ. ત્યાં ઔપશમિક, ક્ષયક્ષમિક, ક્ષાયિક અને અવદયિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે. પર્યાયો છે, અવસ્થા છે, હાલત છે, દશા છે, પરિણામ છે. એ અવસ્થા ના ચાર ભેદ પ્રકાર પાડે છે. એક ઔપશમિક, એક ક્ષોપશમિક, ક્ષાયિક અને અવદયિક. એ ચાર ભાવો પર્યાયરૂપ છે અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે. હમણાં એનો વિસ્તાર થોડો કરશું દુકાનમાં. અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે એ પરસ્પર સાપેક્ષ. પરસ્પર સાપેક્ષ એટલે જ્યાં પર્યાય છે ત્યાં દ્રવ્ય છે, અને દ્રવ્ય છે ત્યાં પર્યાય છે. પર્યાય વિના દ્રવ્ય ની, ને દ્રવ્ય વિના પર્યાય ની. એમ પરસ્પર સાપેક્ષ, પ્રમાણ થી સાપેક્ષ છે ને નહીં થી નિરપેક્ષ છે. અત્યારે અહીંયા પ્રમાણ થી સાપેક્ષ ની વાત ચાલે છે. અજમેરાભાઈ, અજમેરાભાઈ, કે આ અટપટી વાત છે. સાપેક્ષ કહ્યું ને, એ દ્રવ્યમાં પર્યાય ની નાસ્તિ ને પર્યાયમાં દ્રવ્ય ની નાસ્તિ નહીં છે ને, એ વિભાગ કરે છે બેને. બે માં વિભાગ કરનારી એક નિશ્ચય નહીં છે. એ સાપેક્ષ ને નિરપેક્ષ ની વાત જુદી છે. આ તો પરસ્પર સાપેક્ષ દ્રવ્ય પર્યાય નું જોડકું પ્રમાણ જ્ઞાન નો વિષય. પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વૈત, દ્રવ્ય ની પર્યાય નું જોડકું તે આત્મા છે, પદાર્થ છે. આ આત્મા નું સ્વરૂપ છે. આત્મા છે એક દ્રવ્યરૂપ, એટલે ટકે અનાદિ અનંત, અનંત ગુણાત્મક. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ આત્મામાં અનંત ગુણો છે. એક એક ગુણ પરિપૂર્ણ છે અને એ નિત્ય નિરાવરણ છે. અને એ ગુણો એમાં વધઘટ થતી નથી. એમાં કર્મનું આવરણ કે ક્ષયમાં લાગુ પડતું નથી. એવો એક દ્રવ્ય સામાન્ય પારણામિક ભાવરૂપ દ્રવ્ય છે. એટલે દ્રવ્ય ચેતન સામાન્ય જેવું છે તેવું અનાદિ અનંત રહે, તેને પારણામિક ભાવ કહેવામાં આવે છે. પોતાનો સ્વભાવ છોડે નહીં. જેમ પૂતગલ જડત્વ પણ છોડતું નથી, એમાં આત્મા પોતાનું ચેતન સામાન્ય જે છે એ કદી નિજ ભાવને છોડતો નથી. એને પારણામિક ભાવ કહેવામાં આવે છે. એને દ્રવ્ય કહેવામાં આવે. ધ્રુવ તત્વ, ટકતું તત્વ, ટકું અનાદિ અનંત. અને એની અવસ્થાઓ થાય છે ચાર પ્રકારની. એમાં ઔપશમિક, ક્ષયક્ષમિક અને ક્ષાયિક એ ધર્મના પરિણામ છે, અને અવદયિક પરિણામ બંધનું કારણ, અધર્મના પરિણામ. અવદયિક ભાવ સંસાર તત્વ છે, ઔપશમિક, ક્ષયક્ષમિક, ક્ષાયિક તત્વ છે. એ સાધકને ત્રણ ભાવ હોય છે, એનું ફળ મોક્ષ છે. આમાં નવે તત્વ આવી જાય છે. પાંચ ભાવમાં નવ તત્વ આવી જાય છે. હવે એ ચાર ભાવ પર્યાયના ને એક ભાવ દ્રવ્યનું, એને સમજાવવા માટે જ્ઞાનીઓ દ્રષ્ટાંત આપે છે, પાણીનો એક ગ્લાસ હોય, ગ્લાસ એ પાણીનો ગ્લાસ ડોળું પાણી છે, જેમાં માટીના સંગે એકદમ ડોળું દેખાય છે ગ્લાસ, એ પાણીની નિર્મળ અવસ્થા દેખાતી નથી, એમ પાણીનો નિર્મળ સ્વભાવ દેખાતો નથી, પણ આખું પાણી મલિન દેખાય છે એની અવસ્થા દ્રષ્ટિથી જોતા, તો એને અવદૈક ભાવ કહેવામાં આવે છે. એને પાણીનો ગ્લાસ જ્યારે માટી એમાં નીચે બેસી જાય છે અને પાણીના ગ્લાસમાં નિર્મળતા દેખાય છે પર્યાયમાં, એને ઔક્ષમિક ભાવ કહેવાય. અને એ ગ્લાસ જરાક ભલી જાય તો સેજ એમાં ન દેખાય છતાં હોય એવી મલિનતા પ્રગટ થાય છે, એને ક્ષોક્ષમ ભાવ કહેવાય. અને ક્ષાયિક ભાવ માટી તદ્દન નીકળી જાય એમાંથી પર્યાય માંથી, ત્યારે એને ક્ષાયિક ભાવ કહેવાય. હવે એ ચાર ભાવ પર્યાયના છે, ત્યારે પાણી જે સ્વચ્છ શક્તિરૂપ એ તો ચારે અવસ્થામાં જેવું છે તેવું છે. મલિન પાણી વખતે પણ સ્વચ્છતા, પાણીના સ્વભાવની શક્તિરૂપ નિર્મળતા સ્વચ્છતા પાણીના મલિન પર્યાય વખતે પણ જેવી છે તેવી જ છે. અને એમાં ફટકડી નાખીને મેલ કાઢી નાખવામાં આવે સર્વથા, ત્યારે પાણીની નિર્મળ અવસ્થા પ્રગટ થાય 100% શુદ્ધ. ત્યારે પણ પાણી તો પ્રથમ જેવું હતું એવું ને એવું છે, મલિન અવસ્થા વખતે પણ સ્વચ્છ 100% અને પાણીની નિર્મળ 100% અવસ્થા થઈ ત્યારે શક્તિરૂપ નિર્મળતા તો 100% રહેલી છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર વધઘટ કઈ થતો નથી. આ પાણીના દ્રષ્ટાંતે પાંચ ભાવ નો ખ્યાલ આવે એટલા માટે આ દ્રષ્ટાંત આપે છે, જ્ઞાનીઓ આ પ્રકારના દ્રષ્ટાંત આપે છે. એમ આ ભગવાન આત્મા પાણી જેમ શક્તિ રૂપે સ્વચ્છ ને નિર્મળ ને શુદ્ધ કાયમ રહે છે, એની ગમે તે અવસ્થાઓ પલટે પાણીની, તો પણ પાણીનો શક્તિરૂપ નિર્મળ સ્વચ્છ સ્વભાવનો અભાવ થતો નથી, એમાં ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ ની સ્વચ્છ પ્રતિમા મૂર્તિ છે, નિરાગી પરમાત્મા છે, નિત્ય શુદ્ધ પરમાત્મા છે. એ નિત્ય શુદ્ધ આત્મ સ્વભાવ અથવા આત્મદ્રવ્ય, એ દ્રવ્ય, દ્રવ્યનો ભાવ, નિત્ય શુદ્ધતા એ દ્રવ્ય સ્વભાવ છે. એ દ્રવ્ય સ્વભાવ સંસાર અવસ્થા હો, સાધક અવસ્થા હો કે મોક્ષ અવસ્થા હો, એ દ્રવ્ય સ્વભાવ આત્માના જીવ તત્વ સામાન્યનો કોઈ પણ પ્રકારનો વધઘટ કે ફેરફાર થતો નથી, એવો ને એવો પરમાત્મા અંદર બિરાજમાન છે. પરિણામની અંદર ગમે તે પ્રકારના ફેરફાર થાવ, મલિનતા અલ્પ નિર્મળતા કે પરિપૂર્ણ નિર્મળતા થાવ, પણ આત્મા ચિદાનંદ આત્મા તો એવો ને એવો શક્તિ રૂપે નિત્ય શુદ્ધ નિત્ય નિરાવરણ રહેલો છે, એને દ્રવ્ય કહેવાય, એને દ્રવ્યનું પડખું કહેવાય, એને સામાન્ય પડખું કહેવાય. હવે એની વિશેષ અવસ્થાઓમાં ચાર પ્રકાર, એમાં એક અવદૈક ભાવ, જ્યાં સુધી ભેદ જ્ઞાન નો અભાવ હોય ત્યાં સુધી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય, કર્મના ઉદયના સંગે થતો ભાવ, તેથી તેને અવદૈક ભાવ કહેવામાં આવે છે. કર્મના ઉદયને વશ, ઉદયમાં જોડાતા સ્વતંત્રપણે તે પોતે પોતાના ભગવાન આત્માને ભૂલીને પરનું લક્ષ્ય કરી નિમિત્તનું અવલંબન લેતો એ રાગ દ્વેષ મોહ રૂપે પરિણમે છે, એ પરિણામને અવદૈક ભાવ કહેવાય. જેમ પાણી મેલું છે એ સ્થાને, પર્યાય મેલું થયું છે પાણી, એમ વર્તમાનમાં એ મલિન અવસ્થા એની અનાદિકાળથી છે. હવે જયારે એને સત્સમાગમે એને પોતાની યોગ્યતાએ ભેદ જ્ઞાનનો મંત્ર સાંભળે છે, ત્યારે તે ભવ્ય પ્રાણી સામુદાયિક ભાવ રાગ દ્વેષમો અને પરમ પારિણામિક સ્વભાવ ભાવ સચ્ચિદાનંદ આત્મા નિત્ય શુદ્ધ અને ક્ષણિક અશુદ્ધ. નિત્ય શુદ્ધ દ્રવ્ય છે અને ક્ષણિક અશુદ્ધતા એક સમયની પર્યાયમાં છે. એનું આયુષ્ય એક સમયનું છે, પણ જ્યાં સુધી ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી એક સમય લંબાવતા અનાદિકાળ થી અહીંયા સુધી આવ્યો. પણ એ ક્ષણિક અશુદ્ધતા રાગ દ્વેષ મોહની અને નિત્ય શુદ્ધતા દ્રવ્ય સ્વભાવની એ બે વચ્ચેનું જયારે ભેદ જ્ઞાન કરીને હું જ્ઞાનમય છું ને રાગમય નથી, હું જ્ઞાનમય છું ને રાગમય નથી, હું જ્ઞાનમય છું ને રાગમય નથી, એમ ત્રણ વાર ભેદ જ્ઞાન કરીને પછી ચોથી વખતે આવે છે કે હું તો જ્ઞાનમય જ છું. રાગમય નથી એ નાસ્તિનો વિચાર પણ છૂટી જાય છે. હું તો જ્ઞાન ને આનંદમય છું. અસ્થિના વિચારમાં એ આત્મા આવે છે, એને ગુરુ ગમે જ્ઞાન મળ્યું છે, ગુરુ પાસેથી દેશના લબ્ધિને મળે છે. બધી વાત નીચે પારામાં આવશે. એ દેશના લબ્ધિ મળીને પ્રયોગ કરે છે, એ સાંભળીને સંતોષ પામતો નથી, સાંભળીને કેવળ ધારણામાં રાખતો નથી, સાંભળીને કેવળ વિચાર આવે છે એમાં સંતોષાતો નથી. હું જ્ઞાનમય છું, એમ જ્ઞાનમય છું, જ્ઞાનમય છું, ત્રિકાળ સહજ જ્ઞાનમય છું છું ને છું એની વાત ચાલે. એ હમણાં જ્ઞાનમય થશે પાછો. હા હા, જ્ઞાનમય છું, સહજ જ્ઞાન ને આનંદમય છું, જ્ઞાન વાળો નહીં, જ્ઞાનમય છું, આનંદમય છું. એક ગુણ ત્યાં આનંદ ગુણ લઈ લેવા અવિના ભાવરૂપ એકની મુખ્યતાથી વાત ચાલે. હું જ્ઞાનમય છું ત્યારે હું રાગમય અને આ મનુષ્ય હું ને એ બધું સ્ત્રી ને પુરુષે તો ક્યાંય એના ઘરમાં ગયું, પણ રાગમય છું એ હું જે મિથ્યા સદાન હતું એ છૂટવા લાગે છે. વેદ જ્ઞાનના મંત્રથી મિથ્યાત્વ ગળે છે અને અનુભવથી ટળી જાય છે. જ્યારે હું જ્ઞાનમય છું એમ અંતરમાં ધ્યાનના કાળે જીવ બેઠો છે, જ્ઞાનમય છું એમાં એને રોમાંચ ખડા થાય છે કોઈ વખતે કોઈ દિવસે. આ હા હા, અનંત અનંત કાળથી હું રાગીને હું દુઃખી માનતો હતો, હું મનુષ્ય, હું દેવ, હું નારકીને હું તિર્યન, એ મારું સ્વરૂપ નહોતું. આજે મને ભાન થાય છે કે હું તો જ્ઞાનમય રહ્યો છું. ત્રણેય કાળ જ્ઞાનમય રહ્યો હતો, ભૂતકાળમાં જ્ઞાનમય હતો, વર્તમાનમાં જ્ઞાનમય છું અને ભાવિ અનંત કાળ આવશે તો પણ હું જ્ઞાનમય રહેવાનો છું. એમ ત્રણેય કાળનો વિચાર કરતો એકમાં એકાગ્ર થતો એ આત્મા જ્યારે હું જ્ઞાનમય છું ત્યારે તે વિચાર વિકલ્પ છૂટીને એ પ્રત્યક્ષ જ્ઞાનમય થાય છે. જ્ઞાનમય છું એ દ્રવ્ય છે અને જ્ઞાનમય થયો એ ઔક્ષમિક ભાવ છે. એમાં જ્ઞાનમાં સમ્યક દર્શન ઔક્ષમ ભાવ લે, એને ઔક્ષમિક ભાવ કહેવાય. એ વખતે એને ઉપક્ષમ સમ્યક દર્શન થાય છે, નિમિત્ત રૂપે દર્શનમાં ઉપક્ષમ થાય છે. ઉપાદાન ક્ષણિક ઉપાદાનમાં ભાવ મિથ્યાત ઉપક્ષમને પામે છે, ભાવ મિથ્યાત્વનો ક્ષય થયો નથી, હજી ઉપક્ષમને પામે છે. એવી એક દશા ઉપક્ષમની જેમાં અતિન્દ્રિય આનંદ વેદાય છે સિદ્ધ ભગવાન જેવું, એને ઉપક્ષમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. પહેલો ઉપક્ષમ સમ્યક દર્શન થાય છે અને પછી જીવને સોક્ષમ સમ્યક દર્શન થાય છે. ઉપક્ષમ સમ્યક દર્શન ઉપક્ષમ ચારિત્ર થાય છે, સોક્ષમ સમ્યક દર્શન ચારિત્ર જ્ઞાન બધું થાય છે, ક્ષાયિકમાં પણ દર્શન જ્ઞાન ચારિત્ર થાય છે, પણ આપણે મુખ્યપણે સમ્યક દર્શન થી વાત કરીએ છીએ. એમાં બધું અંદરમાં લઈ લેવું બહુ વિસ્તાર એ છે કે ઉપશમ સમ્યક દર્શન થાય છે. આ સંસારનો નાશ થઈ જાય છે, સંસારનો અભાવ થાય છે. મેરુ પર્વતમાં જેમ વીજળી પડે ને બે કટકા થઈ જાય અને પછી સંધાય નહીં, એમ રાગ અને ભગવાન આત્માની એકતા બુદ્ધિ હતી એને પ્રત્યક્ષ શુદ્ધ આત્માની સન્મુખ થઈ અનુભવ કરીને જ્યાં સ્વભાવમાં ઠેરો ત્યાં સમ્યક દર્શન થયું, સ્વરૂપાચરણ ચારિત્ર પણ થયું અને સમ્યક જ્ઞાન પણ પ્રગટ, સ્વસંવેદન સમ્યક જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. અતિન્દ્રિય જ્ઞાન માં સમ્યક દર્શન નો જન્મ થાય છે અને ચતુર્ગુણ સ્થાને શરૂ થાય છે. શુદ્ધ ઉપયોગ નીચે લેશે બધું. એ રીતે ક્ષોભસમ સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક ચારિત્ર મોક્ષ ના કારણ ની આ વાત ચાલે છે. આવશે નીચે ત્રણ ભાવ મોક્ષ નું કારણ છે, ઉદય ભાવ બંધ નું કારણ છે, પારિણામિક ભાવ મોક્ષ નું કારણ નથી. વાત ધીમે ધીમે વધી આવશે. સૌક્ષમિક ભાવ ક્ષય અને ઔદયિક, ઔદયિક રાગ દ્વેષ મોહના પરિણામ જે પરાશિત થાય તે ઔદયિક ભાવ છે. કર્મના ઉદયના સંબંધે ઓલું કર્મના ઉપશમના સંબંધે ઔક્ષમિક, કર્મના ક્ષૌક્ષમ સંબંધે ક્ષાયોક્ષમિક. આગમ પદ્ધતિમાં કર્મ સાપેક્ષ થી એના નામ હોય છે. અધ્યાત્મમાં એને આત્મભિમુખ પરિણામ અથવા સદુપયોગ કહેવામાં આવે છે. એ જ ઉપશમને ક્ષોપશમને ક્ષાયિકને નીચે કહેશે બધું. એ ચાર ભાવો પર્યાય છે, પર્યાયો છે, પર્યાય નથી એમ. ઔદયિક ભાવ છે. ડાક્ટરને ત્યાં કોઈ દર્દી જાય તો માંદો માણસ જાતો હશે કે સાજો માણસ? એ રતિભાઈ જાય સાજા થઈને, દર્દી થઈને ના કહેવાય, એ તો મુલાકાત લેવા જાય એમ ના કહેવાય. આજો ના કહેવાય, શંકાશીલ છે, મુરબી બરાબર છે, એ આજો ના કહેવાય. એને શંકા પડી ગઈ છે, ચેકિંગ કરાવવા જાય છે, એને માનસિક બીમારી થઈ ગઈ છે. છોટુભાઈ છે કઈ હાર્ટમાં ફેરફાર તો નથી ને? ચંદુભાઈ જરા જોઈ દો તો ખરા. એમ કેમ બીમાર માણસ વૈદ્ય જન કે ડાક્ટર પાસે જાય, એમ જેની દશામાં દુઃખ ભાસ્યું છે કે રાગ દ્વેષ મોહ નું દુઃખ છે, હું દુઃખી છું, પ્રભુ ધા નાખતો સોનગઢ જાય. એ બીમાર જાય છે સોનગઢ, એમાં બીમારીનો એનો સ્વીકાર છે કે દશામાં મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ચારિત્ર છે. ત્યારે એ મોટા ઓપરેશન કરનારા ડાક્ટર હતા, સર્જન, મિથ્યાત્વનું ઓપરેશન કરતા હતા. એ પણ ડાક્ટર હતા, મોટા સર્જન. હા, ઇન્જેક્શન ત્યાં એ સોનગઢ જાય છે, બીમાર થઈને જાય છે. ત્યાં એને દવા આપે છે, જેમ ડાક્ટર દવા આપે તપાસીને, અને તાવ ઉતરી જાય. એમ પ્રથમ ઔદયિક ભાવ વાળો જીવ એ સાચા દેવગુરુ શાસ્ત્ર ની ખોજ કરે છે કે ક્યાં આત્માની વાત ચાલે છે, ક્યાં વિતરાગ ભાવ ની વાત ચાલે છે, ક્યાં ક્રિયાકાંડ ની વાત ચાલે છે, ક્યાં પુંથી ધર્મ થાય એમ થપાય છે. એમ એ તપાસ કરે છે મુમુક્ષુ જીવ. અને એ યથાર્થ નિમિત્ત ને શોધી કાઢે છે ન્યાય. ત્યારે એ સાંભળતા એને ખ્યાલ આવે છે, ઓહો હો, આ વાણી કોઈ અપૂર્વ છે, આ વાણી મેં મારી જિંદગીમાં સાંભળી. ઘણે ઠેકાણે ધક્કા ખાધા મેં, ઘણા ઘણા સ્થાનો જ્યાં ધર્મના બોર્ડ હતા, ધર્મના બોર્ડ વાંચીને જાતો હતો, સિનેમા ઘરમાં નહોતો જાતો હું, પણ ક્યાંય આ શુદ્ધાત્માની વાત, વિતરાગતાની વાત મને મળી નહોતી. એમ જયારે એ પરખ કરે છે, ત્યારે દેશના લગતી ચિત્તની પ્રસન્નતાથી સાંભળે છે. અનુભવી પુરુષ ગુરુ એને વાત મંત્ર આપે છે, કે ભગવાન આત્મા ભિન્ન છે ને રાગ ભિન્ન છે, બે વચ્ચે શાંત છે. અત્યંત ભાવની દિવાલ છે, તને એકતા લાગે છે, અમને ભિન્નતા લાગે છે. સર્વજ્ઞ ભગવાન ભિન્ન જોયો છે તારો આત્મા ને રાગ. અત્યારે એક નથી, બે થઈને એક નથી, બે તત્વ ભિન્ન ભિન્ન છે. ઉદય ભાવ ભિન્ન, રાગ નો આશ્રવ ભિન્ન, ને આત્મા ભિન્ન છે. બે ના લક્ષણ જુદા છે, બે ના કાર્ય કારણ જુદા છે, બે ના ફળ જુદા છે. એમ જાણીને ત્યાં ઉદય ભાવ નો પ્રેમ છોડી દે છે, પુન ને પુન ના ફળ ના પ્રેમ ને પ્રીતિ છોડી દે છે, અને ભગવાન આત્મા નો ભયમાં જાગે છે. ત્યારે તે ઓક્ષમ ભાવ ને પામે છે. એમાં ચાર પાંચ ચાર ભાવો પર્યાયરૂપ છે અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રયરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ, એક હોય ત્યાં બીજું હોય. સોનું અને સોનાનો ઘાટ, સોનાનો ઘાટ પણ છે અને સોનું પણ છે. પણ સોનું છે તે સોનું છે તે ઘાટ નથી, અને ઘાટ છે તે સોનું નથી. સોનાનો ઘાટ કહેવાય પણ એ સોનું નથી, કેમ કે ઘાટ નો નાશ થાય છે છતાં સોનાનો નાશ થતો નથી. એટલે ઘાટ ની કિંમત નથી, સોનાની કિંમત છે. દોલતભાઈ, એમ આ ચાર ભાવો ક્ષણિક પર્યાય રૂપ છે અને ભગવાન આત્મા દ્રવ્ય રૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય નું જોડકું તે આત્મ પદાર્થ છે. પ્રમાણ જ્ઞાન માં આવ્યું. આ પ્રમાણ જ્ઞાન માંથી પછી નહીં માં આવશે. એના માટે એક દાખલો આપું. પહેલેથી વિષય થોડો એવો છે, અનાદિકાળ નું અજાણ તત્વ. બહુધા પ્રાણીઓ તો પ્રમાણ ની બહાર ભટકે છે, મોટા ભાગ ના જીવો તો. દેવચંદજી, મોટા ભાગના જીવો તો પ્રમાણ ની બહાર ભટકે છે. ત્યાંથી પ્રોફેસર છે ભાઈ, દેવજી સહારનપુર, ક્યાંથી આવ્યા? સહારનપુર, સહારનપુર થયા પ્રોફેસર છે. એ દ્રવ્ય પર્યાય નું જે જોડકું પ્રમાણ જ્ઞાન નો વિષય, એની બહાર જીવો રખડે છે. દેહ મારો, પૈસા મારા, કુટુંબ મારા, સ્ત્રી મારી, એમ બહાર ભટકે છે. પ્રમાણ જ્ઞાન ની બહાર, પ્રમાણ જ્ઞાન ની બહાર એટલે જે એની દ્રવ્ય ગુણ પર્યાય ની સત્તામાં નથી, પોતાના ઉત્પાદે ધ્રુવતમ સત્માય પદાર્થ નથી, પોતાનો સામાન્ય સ્વભાવ દ્રવ્ય એમાં એ ધન ધાન્ય નથી, અને પોતાની વર્તમાન ક્ષોભમ ની જ્ઞાન ની અવસ્થા એમાં હીરા મોતી માણેક નથી, અને છતાં એ હીરા જર ઝવેરાત ધન ધાન્ય પુત્ર પુત્રી ને મારા 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 માને, એ તો પ્રમાણ જ્ઞાન ની બહાર છે. એની તો શું વાત કરવી, એમાં તીવ્ર મોહી થઈને મૂર્છાઈ ગયો, એની તો શું વાત કરી ભાઈ. પણ અંદર માં હવે અહીંયા પ્રમાણ જ્ઞાન માં આવ્યો, પરથી તો હું જુદો છું. મારે પર પદાર્થ ની આરે કઈ સંબંધ લેવા દેવા નથી, કેમ કે મારી સત્તા ની બહાર છે. મારા દ્રવ્ય અને પર્યાય રૂપે એક સત્તા, એક સત્વ પ્રમાણ થી અપેક્ષાએ, પ્રમાણ જ્ઞાન ની અપેક્ષાએ જે દ્રવ્ય પર્યાય નું જોડકું કહ્યું ને, પ્રમાણ જ્ઞાન નો વિષય, એની બહાર છે બીજા પદાર્થ. આઠ કર્મ, શરીર ને બાહ્ય પદાર્થ, એની વાતો દૂર રહો. પણ એને એનાથી ભેદ જ્ઞાન કરીને જયારે પ્રમાણ જ્ઞાન ના વિષયમાં આવે છે, ત્યારે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જોડકું છે. એમાં આવીને ઘણા જીવો એમાં અટકી જાય છે, એનાથી આગળ વધતા. હવે એના માટે એક દ્રષ્ટાંત છે કે મુંબઈમાં એક ભાઈ ને વિચાર થયો કે આ જબ્બો સીવડાવું, એક કાપડ લીધું, કાપડ થઈ ગયું મોંઘું ને સિલાઈ થઈ ગઈ મોંઘી, તો એ બે વાર એને બે મીટર કાપડ તો લીધું જબ્બાનું, જબ્બાનું કાપડ લઈને વિચાર કર્યો કે જો હવે સીવડાવશું તો 50 રૂપિયા ખર્ચ થશે. સીવડાવીને પહેરવું એના કરતા આપણે સીધું ઓઢી લેવું. માથા તો ઉઘાડા છે એટલે એ તો કઈ પ્રશ્ન છે નહીં. પછી મુંબઈ માં નીકળો ઓઢીને સિલાઈના લોભે ત્યારે બધા પૂછવા મીડા એક પછી એક ઘોડ ગુજરી ગયું. ક્યારે નીકળશે એનું સ્મશાન યાત્રા? અરે પણ શું આપને પૂછો છો કે કા તમે આ ઓઢીને નીકળ્યા ધોળું? પૂછે તો ખરા ને, કોઈ દી નહી આ ડ્રેસ. ના હું એમ ના કે તમે શ્રાવક ક્યારે કે એમ ના કે ચંદુભાઈ, ના એમ ના કે. પણ મુંબઈ માં તો એવો વિચાર કેને આવે એટલા પણ મુંબઈ ની વાત. પછી એકે કહ્યું પૂછ્યું, બીજાએ પૂછ્યું, ત્રીજાએ પૂછ્યું, એને કંટાળો આ હું આ તો મને હા જુદી માં કેટલા ને મારે જવાબ દેવો પડશે. આ વ્યવહારમાં પણ ચાલે નહીં. જો આપણે સમાજમાં રહેવું હોય, નર્મદના દિગંબર મુનિ થઈ જાય તો જુદી વાત છે, પણ સમાજમાં રહેવું હોય તો કઈક આપણે ભલે સિલાઈ જ્યાં ઓછી હોય ત્યાં પણ સીવડાવવું તો પડશે. પછી ભાઈ હાંજ પડી થાય કોઈ જો દર્દી ન્યા 2 મીટર નું કાપડ લીધું છે. પ્રમાણ જ્ઞાન ના સ્થાને છે, ધ્યાન રાખજો. પછી એ કાપડ લઈને દર્દીને જાય છે, પૈસા ઠરાવ્યા કે ભાઈ 40 રૂપિયા લાગશે, 50 ની 40. એટલે ઓલો દર્દીએ લીધી કાતર, હા 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 હું હા તો લઈ જાઉં કાપડ તમારું પાછળ. તમારે જબો જો સીવડાવવો હોય તો કાપવું તો પડશે અને પાછું હાંડવું પડશે. હે કાપશો અને પાછો હાંસો, હા ત્યારે જબો થશે. ત્યારે એને વિચાર કર્યો કે બીજો તો કોઈ ઉપાય નથી, હવે એમ તો ગામમાં ફરાય એમ નથી. કાયદ ભાઈ હાલ એની નજર સામે એને કટકા કર્યા કાપડના. પછી પાછું એને હાંધું તો એવું હાંધું દર્દી હોશિયાર કે એનો હાંધો દેખાય નહીં. હાંધો રે ને હાંધો દેખાય નહીં. હાંધો તો રહી જાય પણ હાંધો દેખાય નહીં. એવું કપડું ફર્સ્ટ ક્લાસ સીવી દીધો એ. આમ જોયું તો હાંધો દેખાતો નથી કઈ સરસ, પણ હાંધો છે પણ દેખાતો નથી. એમાં પ્રમાણ જ્ઞાન ના જોડકામાં દ્રવ્ય ને પર્યાય ના પ્રમાણ જ્ઞાન માં આવ્યો, એના લોભ માં રહ્યો અને ઓઢીને નીકળ્યો. એને ઉપાધિ માન્યું. નહી જબો થાય ભાઈ, એને કાપવું પડશે નહી જ્ઞાન થી કાપવું પડશે ને પાછું પ્રમાણ જ્ઞાન થી હાંધવું પડશે. એકલા નહી જ્ઞાન થી 2 ટુકડા કરે તો જબો કહેવાય નહી. એમ આદ્રવ્ય પર્યાય ના જોડકાનું હવે એને નહી જ્ઞાન થી ટુકડા કરે કે દ્રવ્ય સામાન એ ઉપાદેય છે ને પર્યાય હે છે. એમ દ્રવ્ય સામાન ની સન્મુખ થઈને જયારે એ પર્યાય આત્માની અભિમુખ થાય છે ત્યારે પર્યાય થી દ્રવ્ય અનન્યપણે જ્ઞાન ના જ્ઞેયપણે જણાય છે. ધ્યાન ના ધ્યેયપૂર્વક જ્ઞાન નો જ્ઞેય થઈ જાય છે. સમય એક છે. સમજાવણી ફરીથી જલ્દી વાત સાચી છે, ઉતાવળે બોલાયો કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે એક વસ્તુ છે પ્રમાણ જ્ઞાન થી દ્રવ્ય પર્યાયમાં આવ્યો જ પરથી જુદો પડી ગયો. કેમ કે પ્રમાણ જ્ઞાનમાં તો દ્રવ્ય પર્યાયનું જોડકું કહ્યું ને, તો એમાં તો ઔદયિક ભાવ આવ્યો કે ના આવ્યો? 5 ભાવમાં હે બધા ભાવ આવ્યા, બધા ભાવ એમાં ઔદયિક ભાવ આવ્યો કે નહીં? મુખ્ય તો મિથ્યા દ્રષ્ટિ માટેની મારે વાત થોડી કરવી છે. કેમ કે એની પાસે ઔપક્ષમિક શાયુક્ષમિક શાહી ભાવ નથી ને એ અપેક્ષા. એ દ્રવ્ય પર્યાય નું જોડકું એમાં મિથ્યાત્વ ની પર્યાય ઉદય ભાવ માં છે અને દ્રવ્ય સામાન નિત્ય શુદ્ધ પણ છે એવું જોડકું એની પાસે છે. હજી ઔપક્ષમિક સૂક્ષ્મિક શાયિક ભાવ પ્રગટ નથી થયા અજ્ઞાની પાસે. દેવચંદજી ત્યારે એને શુદ્ધ દ્રવ્યાર્થિક ને સાંભળ્યું, ઓહો શુદ્ધ દ્રવ્યાર્થિક નીતિ જોવામાં આવે તો મારો આત્મા અકર્તૃત્વ અભોક્તૃત્વ ભાવ અને બંધ મોક્ષ ના પરિણામ થી રહિત ઉદય ભાવ થી રહિત છું, શુદ્ધ ચિદાનંદ આત્મા છું. એમ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં દ્વારા શુદ્ધાત્માને જાણી અંતર્મુખ થઈ અને જ્યાં એને ઉપાદેય તત્વને ગ્રહણ કરે છે, પર્યાય અભિમુખ થઈને પર્યાય દ્રવ્યનું ગ્રહણ કરે છે, ત્યારે ધ્યાન કરે છે પર્યાય, પણ ધ્યેયનું ધ્યાન આવે છે. તો દ્રવ્ય સામાન્ય તે ધ્યેય છે અને વર્તમાન પર્યાય એ ધ્યાન કરનાર છે. પણ જ્યારે એ ધ્યેયના ધ્યાનમાં પર્યાય એકાગ્ર થાય છે, ત્યારે જ્ઞાતા ધ્યાન અને ધ્યેયનો ભેદ છૂટી જાય છે. કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય, અકર્તૃત્વ શક્તિ અખંડ રીતિ ધરાય. અકર્તૃત્વ શક્તિ તો અખંડ રીતિ રાખે છે કાયમ, અકર્તા શક્તિ કદી કરતા થતી નથી. ત્યારે એને અનુભવના કાળે દ્રવ્યનું અવલંબન લેતા પર્યાયથી અનન્ય એવું જ્ઞાનમાં સ્વજ્ઞપણે ભગવાન આત્મા જણાય છે. જયારે ધ્યેયપૂર્વક નહીં જણાય છે, જયારે સમ્યક એકાંત પૂર્વક અનેકાંત થાય છે, કોઈ નહીં એમાં દુભાતી નથી. આહા, બે નયોના વિષયને જેમ છે તેમ જાણે છે જ્ઞાની, પણ કોઈ નહીં પક્ષપણ કરતો નથી. કરતાનો વિકલ્પ છૂટ્યો અને અકર્તાનો વિકલ્પ છૂટે છે. બે પ્રકારના વિકલ્પ છૂટે છે. વ્યવહાર નહીં નો વિકલ્પ પણ રહેતો નથી, નિશ્ચય નહીં નો વિકલ્પ પણ રહેતો. ત્યારે તેને જપો થયો અને ફેરો એમ કહેવામાં આવે. માટે દ્રવ્ય પર્યાયના જોડકું છે એ ઉપાદેય નથી, એ ઉપાદેય તત્વ નથી. કેમ કે પ્રમાણ જ્ઞાન નિશ્ચયના વિષયને તો ગ્રહણ કરે છે, પણ વ્યવહાર નહીંના વિષયને વ્યવચ્છેદ નિષેધ કરતો નથી. તેથી પ્રમાણ આત્માનો અનુભવ કરાવવામાં અસમર્થ છે. અને નિશ્ચય નહીં વ્યવહાર ક્રિયાને રોકવા સમર્થ હોવાથી એ આત્માનો અનુભવ કરાવી આનંદની પ્રાપ્તિ કરાવીને નિશ્ચય નહીં સલામ કરીને ચાલી જાય છે. પછી નિશ્ચય નહીં રહેતી નથી, વિકલ્પ આત્મની વાત ચાલે. એમ અહીંયા આચાર્ય ભગવાન કહે છે, પ્રમાણમાં આવ્યો તું, હવે પ્રમાણમાંથી વિકલ્પાત્મક, પ્રમાણમાંથી વિકલ્પાત્મક લયમાં આવવું પડશે. અને વિકલ્પાત્મક નહીં છૂટીને નિર્વિકલ્પાત્માનો અનુભવ થશે. ત્યારે કહે છે, ત્યાં પ્રથમ તો હવે આગળ પ્રોસેસ ચાલે છે. ત્યાં પ્રથમ તો સૂક્ષ્મ વાત તો આત્મા સૂક્ષ્મ છે ને, પણ હવે સૂક્ષ્મ કેમ લાગે ગુરુદેવે આપણને? ઘણું સંભળાયું, ઘણા વર્ષોથી આપણે સાંભળ્યું, તો હવે તો આપણે સૂક્ષ્મ ન લાગે. અને સૂક્ષ્મ લાગે તો સૂક્ષ્મ ઉપયોગ કરીને વિચાર કરતા ખ્યાલ આવે એવી વાત પોતાના ઘરની વાત છે. ઈ કથાની તો અહીંયા મનાય છે સખત. રતિભાઈ સાહેબે બોર્ડભાઈ નું છે, આ તો ધર્મકથાનું સ્થાન છે, આત્મકથા છે. ઈ કથાની સખત મનાય છે અહીંયા. હા, એટલે એવી કથા ન હોય, આત્મકથા હોય, બસ બોર્ડ લગાવ્યું. અરે અહીંયા પરની વાત તો ક્યારે દૂર રહો, એની આરે તો આત્માને કાંઈ ખબર નથી. અહીંયા તો પર્યાયને જાણીને પર્યાયને ગૌણ કરી પર્યાયનું લક્ષ છોડી દ્રવ્યનો વિકલ્પાત્મક નિર્ણય કરીને એ વિકલ્પ છોડીને પ્રત્યક્ષ આત્માનો અનુભવ કેમ થાય એની વાર્તા ચાલે છે. ત્યાં પ્રથમ તો મહામંત્રો છે બધા. ગુરુદેવ કહ્યું હતું ને, હું એક નાયક ભાવ છું, આ એની કથા ચાલે છે. કાલ ચંદુભાઈ કહ્યું, હા હા, આજે 5 નંબર કળશ સાંભળ્યો ગુરુદેવનો, એમાં પણ શુદ્ધાત્માની સુધની વાત 320માં પણ શુદ્ધ નહીં, શુદ્ધાત્માની વાત ની છઠ્ઠી ગાથા પ્રમત અપ્રમત એવું ભીમ છો, એવો નાયક એક ભાવ છે. હા, એ પણ શુદ્ધ નહીં વાત. ભાઈ, શુદ્ધ નહીં ના ઉપદેશ વિના કદી કોઈ જીવને શુદ્ધ નહીં નો પક્ષ આવીને પક્ષાતિક્રાંત થઈ શકાતો. જ્ઞાનીઓ પાકે છે ત્યારે શુદ્ધ નહીં નો ઉપદેશ આપે છે. અશુદ્ધ નહીં નો વિષય જણાવતા જાય છે, શુદ્ધ નહીં ના વિષય તરફ ભક્તોને વાળતા જાય છે અને પોતે ઠરતા જાય છે અને મોક્ષમાં ચાલ્યા જાય છે. અહીંયા કે ત્યાં પ્રથમ તો જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારણામિક ભાવોમાં ઉપરમાં કહ્યું હતું ને કે પારણામિક ભાવ એક શુદ્ધ પારણામિક છે, દ્રવ્યરૂપ કહ્યું હતું ને, એમ એક હવે સામાન્ય વાત કરે છે કે ત્યાં પ્રથમ તો જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારણામિક ભાવ લીધા. એમાં શુદ્ધ પારણામિક શબ્દ નથી વાપર્યો હજી. જેમ નવ તત્વમાં આત્મ જ્યોતિ છુપાયેલી છે એમાં ત્રણ પ્રકારના જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ એવા પારણામિક ભાવમાં શુદ્ધ પારણામિક ભાવ છુપાયેલો છે, હમણાં કાઢીને બતાવશે બહાર. ત્રણ પ્રકારના પારણામિક ભાવોમાં, ભાવો મધ્ય ભાવોમાં, જેમ નવ તત્વમાં શુદ્ધાત્માની જ્યોતિ છુપાયેલી છે એ શુદ્ધ નહીં દ્વારા બહાર કાઢી શકાય છે. હોય એમાંથી નીકળે ને, પાણીમાંથી ઘી ન નીકળે પણ દૂધમાંથી એની પ્રોસેસ કરે તો ઘી નીકળે. એમ ત્રણ પ્રકારના પારણામિક ભાવોમાં, એ ત્રણ પ્રકારના પારણામિક ભાવોની મધ્યમાં શુદ્ધ જીવત્વ એ ઊંધી શક્તિ લક્ષણ. શુદ્ધ જીવત્વ જીવતર શક્તિથી જે અનાદિ અનંત ચૈતન્ય પ્રાણથી જીવે છે, ભગવાન આત્મા કદી મરતો નથી. ભગવાન આત્મા જીવત્વ શક્તિથી ત્રણેય કાળ જીવી રહ્યો છે. 10 પ્રકારના પ્રાણથી જીવ જીવે છે એ વ્યવહાર છે. નિશ્ચયથી એનું જીવન તો જીવત્વ શક્તિ છે. 47 શક્તિમાં પહેલી શુદ્ધ જીવત્વ એ ઊંચી શક્તિ લક્ષણ પારણામિક પણ હજી પારણામિક પણ એમ કહ્યું હજી તે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં આશ્રિતો વાર્ષિક નિરાવરણ અને શુદ્ધ પારણામિક ભાવ એવી સંજ્ઞા વાળું નામ વાળું છે. શબ્દો એકદમ નવા કેટલાકને લાગે પણ એટલા માટે તો આ બધી શિબિર ચાલે છે અને ઘણા પ્રકારોએ એનું વિસ્તારથી વાત તો મોઢેથી કોઈ બોર્ડ ઉપરથી એમ ઘણી ઘણી રીતે સમજાવવામાં તો આવે છે. પારણામિક ભાવ પણ ચિત્રો છે ચંદુભાઈ. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં આશ્રિત હોવાથી શું કહ્યું કે એક જ્ઞાનનો અંશ એવો છે કે જેને અંતર્મુખ વાળીને પર્યાયને ગૌણ કરીને પર્યાર્થિક નહીંના વિષય તરફ જ્ઞાનને નહીં જાળતો, એ જ્ઞાન આત્મસન્મુખ કરતો, જે જ્ઞાન દ્રવ્ય સામાન્યને જુએ છે એ દ્રષ્ટિથી જોવામાં આવે તો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. જે જ્ઞાનનું પ્રયોજન દ્રવ્ય સામાન્ય જોવાનું અનુભવવાનું છે એવા જ્ઞાનના વ્યાપારથી આત્માને જોવામાં આવે તો એ નિત્ય નિરાવરણ છે, એને આવરણ નથી. એ જ્ઞાનાવરણનું આવરણ નથી, મોહનીનું આવરણ નથી, આઠ કર્મનું આવરણ નથી, નિત્ય નિરાવરણ છે. સકલ નિરાવરણ કહેશે પછી તો આગળ એને જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારણામિક પરમભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. કથનચિત હું દ્રવ્ય ને કથનચિત પર્યાય રેવા દે થોડીક વાર માટે. હમણાં તો તું સમ્યક એકાંતમાં આવી જા તો અનેકાંતનું તને જ્ઞાન થશે. અનેકાંતના લોભના જ્ઞાનમાં અનેકાંત પણ મિથ્યા રહેશે અને એકાંત પણ મિથ્યા થઈ જશે. સાંભળ જરા, પ્રતિભાઈ બધી માર્મિક વાત છે બધી. આ તો અધ્યાત્મક શિબિર છે ને, એ છે એ વાત અહીંયા કરે છે કે નિરાવરણ શબ્દ વાપર્યો છે, નિરાવરણ આવરણ નથી, ભાવ આવરણ પણ નહીં અને દ્રવ્ય આવરણ નહીં, રાગ નું આવરણ નથી અને મોહ કર્મ નું આવરણ નથી જેના ઉપર, એવું નિરાવરણ અને શુદ્ધ પારનામિક ભાવ. શુદ્ધ પારનામિક કેમ કહ્યું કે એક અશુદ્ધ પારનામિક હમણાં કેવું છે કે અશુદ્ધ પારનામિક થી જુદું પાડવા માટે શુદ્ધ દ્રવ્યાર્થિક ને આશ્રિત શુદ્ધ પારનામિક કહ્યું, હવે એક પર્યાય આશ્રિત અશુદ્ધ પારનામિક ભાવ કહેશે. વખત થઈ ગયો ભાઈ.